શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 270માં આપણો સ્વાધ્યાય ચાલુ છે. આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી હૃદયગત કર્યું, એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. તથાપિ આપને અંતર્ગત સમજાયું છે તે લખી જણાવું છું કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. કદી આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું, તથાપિ દિનપણું ન આવવા દેવું. શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવું નહીં, અલ્પ પણ ભય રાખવો નહીં, ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કર્યા રહેવું, તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે, તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે. અને ઉપાધિ વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું. એનો અર્થ બહુ ગંભીર છે. સૌભાગભાઈને કેવી ધારણા બંધાવે છે જ્ઞાની પુરુષ. સંસારી જીવ હોય, પૂર્વના કર્મો ઉદયમાં હોય, સંસારીનો સંગ હોય, સંયોગોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા પણ હોય, જીવને કર્મના ઉદયે થતા ભાવમાં ગમા અણગમા પણ હોય, સ્થિતિ બહુ સમજવાની છે. જ્ઞાન થઈ જાય એટલે કર્મનો ઉદય નાશ નથી પામતો. આપણે તો ખોટી ધારણા લઈને જ બેઠા છીએ કે આ જ્ઞાન થયું એટલે આને આમ કેમ, પણ તું ગણિત માંડમાં પૂર્વે એને જે કંઈ કર્મ બાંધ્યા છે તે ઉદયમાં હોય કે ન હોય, અને હોય તો તત્સ્વરૂપ પરિણતિ બાહ્ય હોય એની અંતરની પરિસ્થિતિ એ જાણવાની આપણી તાકાત નથી. એની અંતરંગની પરિસ્થિતિ શું છે આપણે ન જાણી શકીએ, આપણું કામ નહીં, ગજું નહીં, આપણા બરની વાત નથી. એટલે આપણે નિર્ણયાત્મક સ્થિતિમાં કોઈ દિવસ ન રહેવું, કોઈના વિશેનો, પારકા વિશેનો નિર્ણય ન આપવો, જાત વિશે નિર્ણય લેવો કે ઉદય કર્મનો અનુકૂળ નથી, હવે આપણી પરિણતિ કેવી છે. અહીંયા એટલું બધું આશ્વાસન આપે કે તમે પ્રશ્નો લખ્યા છે એ માટે તમને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપણી પાસે યોગ્ય નથી, બીજા હોત તો અમે આનો જવાબ ન લખત. પણ સૌભાગભાઈને કહે છે તમારી પાસે અમે આ સત્તા નહીં વાપરીએ. ભક્ત છે ને, મુમુક્ષુ છે. જુઓ, જ્ઞાની પણ મમુક્ષુના ગમે તે પ્રકારની સ્થિતિ હોય તો એનાથી દૂર જઈ શકતા નથી. તે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. આ સૂત્ર પરમાર્થ માર્ગમાં ક્યારેય વિસ્મરણ કરવા જેવું નથી. એને કોઈ સિદ્ધાંત સાથે સંબંધ છે કે નહીં એની વાત નથી. આ એક અચળ વ્યવહારનો નિયમ છે કે જેના તરફ ભક્તિ, જેના તરફ નિર્મળ પ્રેમ, એ વ્યક્તિ ગમે તેવી વિતરાગ થઈ ગઈ હોય ને તો એ તમારાથી દૂર જઈ નહીં શકે. એની કરુણા, એનું યોગબળ, એના ચેતનના પ્રદેશોમાંથી નીકળતું સામર્થ્ય એ મુમુક્ષુ જીવના સાનિધ્યમાં જ હોય છે. એને જ કહેવાય છે સંત પુરુષની નિસરા, સાનિધ્ય. આપણે કહીએ છીએ કે સાહેબ આપનું સાનિધ્ય મળે, આપની નિસરા મળે. તો જીવ જ્યારે આવા સત્પુરુષ સાથે ભાવથી ભક્તિથી જોડાય છે ત્યારે સંત પણ એની કબૂલાત આપે છે કે અમારી એવી સત્તા આપની પાસે યોગ્ય નહીં. સત્તા તો છે જ, સમર્થ છીએ, પણ તમારી પાસે અમે સત્તા નહીં વાપરીએ. કોઈ કેવો ઉત્કૃષ્ટ પરમાર્થ સંબંધની આ સ્થિતિ લક્ષમાં લેવી જોઈએ. કેવળ શુષ્ક કોરા સિદ્ધાંતની વાતમાં જ બધું ગુમાવ્યું છે. તત્વજ્ઞાન અને ફલાણું શાસ્ત્ર ઊંચો ને આટલા શ્લોક આમ કીધા, હવે બધું ગયું. મૂળભૂત ભૂમિકા ક્યાં હતી? જીવની દશામય ભૂમિકા જોઈએ. આ દશાની અંદર આજે છે. આપણે અંતર્ગત સમજાયું છે તે લખી જણાવું છું. હું કઈ જણાવું છું, લખું છું, એ કઈ નવું નથી લખતો. જે તમને સમજાયું છે, પણ સમજાવવા છતાં તમે હજુ સંદેહ રહિત થયા નથી, તમારી તેમાં શ્રદ્ધા બંધાણી નથી, માટે હું જણાવું છું. ફરી એને એ વાત લખું છું. શું લખું છું? આપણે અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે જે કંઈ થાય છે તે થવા દેવું. સમજાય તો છે, સૌભાગભાઈ કે છે, અમને ખબર છે કે આમાં કાંઈ ફેરફાર થવાનો નથી, પણ શ્રદ્ધા રહેતી નથી, શ્રદ્ધાનું બળ ટકતું નથી. આપણે બધાને જ જાણતા, અને આ વાત કૃપાળુદેવે મૂળ માર્ગમાં કીધી છે કે છે દેહાદિથી ભિન્ન આત્મારે. એ તો વાત બધાએ કર્યા કરી છે આપણે સવારને સાંજ. જેને મળી એને કહી કે શું કહે, દેહને આપ, એ તો જુદા જ છે ભાઈ, તું રેવા દે ને બાપા. પણ છતાંય શ્રદ્ધામાં વાત બેસતી નથી, શ્રદ્ધામાં બેસતી નથી એટલે વર્તનમાં ટકતી નથી, ફગી જાય છે. એટલે ચારિત્રની સ્થિરતા જે જૈન દર્શનમાં કીધું છે, એક સમ્યક ચારિત્ર એટલે શું? તો જે શ્રદ્ધામાં છે, જે જ્યાં જ્ઞાનથી જાણ્યું છે, તેવો સ્થિર સ્વભાવતે ઉપજે રહે. એવો સ્થિર સ્વભાવ કે જે તારા સમજણમાં છે અને જે તું જ્ઞાનથી જાણસ, એના ઉપર સ્થિરતા આ નથી થતી. અહીંયા સત્પુરુષ આવે છે, અહીંયા જ્ઞાની પુરુષ આવે છે. જાણકારી તો છે, પણ જાણકારી સમ્યક શ્રદ્ધામાં પરિણમતી નથી કે જે શ્રદ્ધાના જોરે ચરિત્ર ઉપર અમે સ્થિર થઈ શકીએ. આત્મા છે, પણ આત્મામાં સ્થિરતા ક્યાં? એક ક્ષણ પણ. હમણાં વિનય વિજયજી મહારાજ સાહેબનો સાન સુધારસ ગ્રંથ, એની એકત્વ ભાવના વિશેનો સ્વાધ્યાય સવારે ચાલે છે સત્સંગમાં. એમાં વારંવાર ઉપાધ્યાય મહારાજ કહે છે કે તું એક ક્ષણ, એક પળ માટે તો તું તારી જાતની અંદર અંતર્મુખ થઈને ઊંડો ઉતરતો ખરો, આનો રસ તો ચાખ. એક વાર તો તું જોડાણ કર આત્મ તત્વ સાથે, આ પરમ તત્વ સાથે અનુસંધાન તો કર. હે જીવ, કેવા કેવા વાક્યો લખીને એક ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે. કેટલું સરસ રીતે કે એક વાર જો અમે તને કહીએ છીએ કે તારી નજરમાં જો એક વાર આવશે તો પછી આ ચેતન તત્વથી તું વિમુખ નહીં થા. કૃપાળુદેવે લખ્યું છે કે એક વાર જો આત્મા નજરાઈ જાય ને આપણી દ્રષ્ટિમાંથી, તો આ બધું જ મિથ્યાત્વ, આ બધું જ અજ્ઞાન, આ બધો જ અંધકાર આ ટળી જાય. અહીંયા કહે છે જે થાય છે તે થવા દેવું. હવે આ જ્ઞાનીના શબ્દો, હવે આપણી સમજણ નહીં, જ્ઞાની કહે છે અને જ્ઞાની કહે છે માટે માનવું. આ સત્પુરુષ છે. આ કોઈ એવી દશાનો પુરુષ કહે છે કે જે કાંઈ થાય તે આપણે બધા સંસારી બેઠા છીએ, બધાના જીવનના સંજોગો કોઈના આપણને અનુકૂળ છે એવું છે નહીં, સૌને પોતપોતાના દુઃખ છે. હવે આ વાક્ય બરાબર બેસાડી લેવા કે જે કાંઈ થાય છે તે થવા દેવું. એવી શ્રદ્ધા કોણ કહે છે? શ્રીમદ રાજચંદ્ર, પરમ કૃપાળુ દેવ, અમારા પરમ ગુરુ, જે સહજાત્મ સ્વરૂપ થયા છે અને સહજાત્મ સ્વરૂપ થઈને કહે છે એવા પુરુષ કહે છે. માટે હવે આ શિખામણની વાત નથી, આ અનુભૂતિની વાત છે, આ શ્રદ્ધાની વાત છે, સાક્ષાત્કારની વાત છે. જે કંઈ થાય છે તે થવા દેવું, અધ્યાત્મ નથી આ, વ્યવહાર છે. હવે રોજના વ્યવહારની અંદર જે મૂંઝવણ હોય કૃપાળુદેવના વચનને યાદ કરવાના. સૌભાગભાઈ આ વચનથી તરી ગયા છે તત્વજ્ઞાન પછી. જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન ન અનુદ્યમી થવું. ઉદાસીન એટલે સમભાવમાં રહેવું. રોદણા રોવાની વાત નથી કરી, આખો દી ગમગીની શોક શું કરી પૈડા પાના છે, અમારે તો આનો પનારો છે, અમને તો આ દુઃખ છે. કોઈ રોદણા નથી રોવાના સંસારમાં. જે છે એ પૂર્વના કર્મનું ફળ છે, કંઈ વાંધો નહીં. જે થાય છે તે થવા દેવું, ઉદાસીન થવું નહીં, સમભાવ રાખવો એના તરફ. એવી ઉપેક્ષા, એ શું થશે, ખેદજનક ગમગીની, એવું કાંઈ નહીં. કંઈ વાંધો નહીં, જે કંઈ છે હશે, ચાલશે. ન ઉદાસીન ન અનુદ્યમી, હાથ પગ જોડીને બેસી રહેવાનું નહીં. જે સંસારમાં કર્મો આવ્યા છે તે ભોગવી લેવાના. માટે આનાથી ભાગું, આનાથી ટળી જાઉં, હવે તો આ જીવ નીકળી જતો હારું, હે પ્રભુ દોરી ખેંચી રહેતો હારું. આ અનુદ્યમી છે, પુરુષાર્થ કરવાનો. અને પુરુષાર્થ શેનો કરવાનો? હું આત્મા છું, એકલો છું, કોઈ મારા નથી, મારું કોઈ નથી, હું કોઈનો. એગોહમ નથી મેં કોઈ. સંથારાની જે સ્થિતિ છે આ ભાવ, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવતે જ્ઞાતા બને. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. કેવી શ્રદ્ધા! આ એકત્વનો પુરુષાર્થ, આ બાર ભાવનાનો પુરુષાર્થ. અનિત્ય છે સંસાર, અનિત્ય છે, અશરણ છે સંસારમાં, કોઈ શરણો ન આપે. હું જ ખોટી આશ લગાવીને બેઠો હતો, એ મારું અજ્ઞાન હતું, મારી ગણતરી ખોટી હતી. કોઈ શરણ આપી શકે એમાં સંસારમાં નથી. માની લેજે, તારે એકલા જ જીવવાનું છે, એકલા જ મરવાનું છે. જન્મવું પણ એકલા, જીવવું પણ એકલા, મરવું પણ એકલા. ઘરડાએ આપણે એકલા જ થવું પડે, કઈ બીજાનું ઘર પણ આપણા ભેગું ન આવે. આપણો ભાઈ બંધ હોય તો એ તો રૂસપસ હોય. વેદના આવે તો કોને આવે? એકલાને આવે. એટલે તું મારો ભાઈ બંધ છો તો હવે તને આવવી જોઈએ. મારો દાંત દુખે છે તો તને દુખો, ન દુખે એને. એ આપણી સામે તીખા ગાંઠિયા ખાય, અને આપણે કેવું પડે કે મોરા ગાંઠિયાને ભૂકો કરી દો, આ ચવાતું નથી. અરે ભાઈ, સમજી લઈએ સંસાર. ન અદુન, ન ઉદાસી, ન અનુદ્યમી, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી. આવું થયું હોય અને પછી મંદિરમાં આવીએ અને હાથ જોડીએ તો શું માગી લઈ? આ દુખાવો છે ને, એ જરાક ઓછો કરજે મારા વાલા. હે મારા નાથ, શું મૈંડા છે ગાંડલા ગાણવા ગળવા. ગાંડા શું ગણો છો? આ એટલા સારું બેઠો છે? આ તમારા ગોઠણ હાજા કરવા, આ તમારા કમરના દુખાવા દૂર કરવા આવ્યો તો આ જગતમાં? આવી જાય છે જીવની અંદર ભાવ છે પોતાનો, એ જ આવે છે. દેહાધ્યાસ પ્રબળ છે, મનમાં એટલી એટલી અંદર તોફાન ચાલે છે, તોફાન. એ તોફાન પરમાત્માના દર્શન કરવા આવીએ ને એટલે અંદરથી ઉભરા દે છે. હે નાથ, એને સદબુદ્ધિ આપજો. કોને? જેની અરે પનારો પડ્યો છે એને સદબુદ્ધિ આપ. આવી આવી માગણી ક્યાં કરવાની? વિતરાગ પરમાત્મા પાસે, જે મોક્ષનો દાતા છે. માગી લેને કે કોઈ જન્મમાં આવું ન થાય, એ નાથ મને જન્મ જ ન આપ. મારે આ જન્મના ક્યાં રોદણા રોવા? ગયા જન્મમાં ક્યાં હારા હતા બધા? અને હજી આવતા જન્મમાં કઈ બધા હારા મળવાના છે? ભૂખ ને લપ, જન્મ જ જોતો નથી, માગી લેને. આ તો મોક્ષ નો દાતા છે, આની પાસે સંસાર શું માગસ? આ શ્રીમદ રાજચંદ્ર કહી શકે કે ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી. આ શબ્દ જો બીજે કીધો હોય તો આકરો લાગ્યો અને ભૂમિકા વિના ન સમજાય. પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા નહીં કર. મારા કર્મો મારે વેદવી જ લેવા છે. શું કામ વેદવા છે? એનાથી નિવૃત્ત થવું છે, અને કર્મ હશે ત્યાં સુધી હું મુક્ત થઈ નહીં શકું. માટે નાથ, મારા કર્મ જાય એમ હું નથી કહેતો, પણ હું કર્મ શાંતિથી ભોગવી શકું એવી શાંતિની, એવી સમાધિની તારી પાસે યાચના કરું છું. મને સમતા આપ. તારી પાસે તું તો સમતાનો સાગર છો, મને સમતા આપ. હું એમ નથી કહેતો કે મારા કર્મ જાય, માટે યાચના નહીં કરું, માટે ઈચ્છા નહીં કરું. ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. આ ભગવાન પાસે ન માગી તમે શું કરીએ પછી? મૂંઝાઈ જાય છે તો કે ના, મૂંઝાઈશ માં. સંસારમાં તો કોઈ તારું દુઃખ દૂર કરી શકે એમ છે જ નહીં, પણ પરમાત્મા પાસે પણ માગવાની જ્ઞાની હોય ના પાડીશ. આને ના પાડી છે એટલું જ છે કે પોતે નથી માગતા. એને શું કીધું કે જે આત્મ સ્વભાવમાં રમણતા થઈ છે ત્યાં, હે નાથ, તું તુષ્ટમાન થઈને તું અમને શું આપવાનો હતો? અને હે પ્રભુ, આ કાળમાં મોક્ષ નથી એવું કહેતો હોય તો તું એ પ્રતિપાદન તારી પાસે રાખ. અમારે તો હવે મોક્ષની ઈચ્છા છે. આ કિનાર પુરુષની દશા, અમને મોક્ષની પણ હવે ઈચ્છા રહી નથી, મોક્ષની સ્પૃહા નથી, એને તું શું આપીશ? કેમ કે આપી આપીને તું શું આપી શક મોક્ષ? એથી વધારે એ નથી જતો. જેણે પોતામાં આત્મરમણતા મેળવી છે એને મોક્ષ જ છે, એ મોક્ષમાં જ સ્થિત છે. એને વળી મોક્ષ જુદો હોય? આત્મા બ્રહ્મ સમાધિમાં હોય એને વળી મોક્ષ જુદો હોય? એનાથી એ અવસ્થા એક જ છે. એટલે સ્પૃહા શેની કરવી? ન હોય એની, છે એની શું સ્પૃહા કરવી? કદાપિ આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું. સૌભાગભાઈ તો બહુ પાકા છે ને, લખે છે કે પ્રભુ તમે કયો છે બધું સમજાણું છે, પણ આ બધું આ માનવામાં નડે છે શું? અહમપણું, અહમપણું નડે છે જીવને. દેહ ભાવ એટલો બધો છે અને એમાંથી અહમભાવ જાગૃત થયો છે, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ. છ પદ્મ પત્ર, આ અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના કહી છે. આ અહમપણું આડું આવે છે કે હવે પરમાત્મા પાસે ન માનું, આ અમને મારું નિભાવી લેવું, આ અમને હું શું સહન કરી લઉં, એમ તો પછી આપણને બધા મૂર્ખા કહીએ, એમ આપણે એવું કરી લઈએ તો ગાંડા ગણાય. આ બધી દુનિયાની વાતો બધી જુદી છે, અહીંયા પરમાર્થમાં એનો કોઈ સ્થાન નથી. અહીંયા તો તું સમજીને સમાઈ જાય એ જ વાત છે, તો પછી દુનિયામાં રહેવાય નહીં. પણ તારે રહેવું છે દુનિયામાં? કાયમી રહેવું છે? રહેવાય નહીં તો સારું, વહેલા ઉકલી જવાય તો શું ખોટું છે? એમાં નુકસાનીનો સોદો છે? એટલા હારું તો આવ્યો છું કે મારે દુનિયામાં નથી રહેવું. એવું કરવા જઈએ તો દુનિયામાં કેવી રીતે રહેવાય? રાગ દ્વેષ કરવા જોઈએ એમને. એટલે કર્મ બાંધીને દુનિયામાં રહેવું છે? એટલે દુનિયામાં રહેવું જ છે તારે, એટલે કર્મ બાંધવા જ છે, તો અહીંયા શું કામ આવ્યો છે? શું કામ છે અહીંયા? આ સંત તો સંસાર છોડાવવા માટે છે, અને આને હજી સંસાર ગળે વળગાડવો છે. અરે દુનિયાની કોઈ વાતનો આની યાર મેળ નહીં પડ્યો. દુનિયાના લોક સાથે મળતો ના મેળ મારો, પૃથ્વીના પટમાં તારો પ્રેમનો પંથ ન્યારો, હું છું નિરાધાર મારે તારો છે આધાર, દરિયામાં હોડી મૂકી તાર કે ડૂબાડ, નાવિક થઈ હંકાર મારે જાઉં પેલે પાર, દરિયામાં હોડી મૂકી તાર કે ડૂબાડ. ભાઈ વાત તો અમારી આ છે, અમારી ભજના આ છે, અમારે ક્યાં સંસારમાં રહેવું છે? અમને સંસાર કોઈ પણ સ્વરૂપમાં પ્રિય નથી, જોઈતો જ નથી. અહમ પણ આડું આવતું હોય તો મૂકી દેવું, ભગવાન કહે છે. મુખ જે થવું હોય થાય, અહમપણ છોડી દે, શું થશે? આબરૂ, પ્રતિષ્ઠા, પદ, ફલાણું, ઢેકડું, આ બધા જ અહમના લક્ષણ છે. આ એકે ચેતનના લક્ષણ નથી, આ આત્માના ગુણ નથી. આ માન, અપમાન, રાગ, દ્વેષ, પદ, પ્રતિષ્ઠા, નાનાઈ, મોટાઈ, જગતની હું મોટો, હું નાનો, એ બધા આત્માના ગુણ નથી. આત્મા કોઈ મોટો ખરો? આત્મા કોઈ નાનો ખરો? આપણા એકે તોલ માપ અહીંયા લાગુ પડતા. આ અહમપણું મૂકવું જ પડે. અહમપણું જે સ્વરૂપમાં હોય, હું ભણેલો, હું વેવાય, હું મામો, હું કાકો, એક કઈ કામ નહીં આવે. જ્ઞાની કહે છે, વાત મૂકી દે, અહમપણું મૂકી દે. અહમપણું અનેક સ્વરૂપમાં છે, અનંત સ્વરૂપમાં છે. આપણને હજુ જીવને ખ્યાલ નથી. ઘણી વાર કે મારે કોઈ અહમ નથી. જીવ શું કે? મારે તો કોઈ અહમ નથી. અને એનો મોટો અહમ હોય. આ અહમપણાના સૂક્ષ્મ પ્રકારો જીવ સમજે. સંસારી પર્યાયમાં કોઈ પણ ભાવ પ્રત્યેનો આત્મીયતા એ અહમપણું છે. એટલે અહીંયા કે છે, આડું આવતું હોય તો મૂકી દેવું, એનો રોધ કરવો, બને એટલો એનો સામનો કરવો, અને તેમ છતાંય ટળે નહીં તો ઈશ્વર અર્પણ કરી દેવું. ભગવદ્ ગીતામાં ભગવાને સરસ કીધું, કામ કર અને અર્પણ મને કર, એટલે કામ પતે તારું. ઝંઝટ મુખ કે પ્રભુ હું આ કરું, મારાથી આ થાય, ફલાણા નામ કરું, તો તું હું જે કહું છું ને બધું કર. અને પછી જે કરી તને સાચું લાગતું હોય, ખોટું લાગતું હોય, પાપ લાગતું હોય, પૂન લાગતું હોય, બધું શું કર, એ બધાનું પોટલું વાળીને મને આપી દે, એટલે કામ પતે તારું. તું નવરો થઈ જાય, જા વયો જા, મને સોંપી દે. ભગવાનને સોંપી દે, ઈશ્વર અર્પણ કરી દે અહમપણું તારું. કે પ્રભુ આજે મારી ગરિમા, આજે મોટા, આજે લૌકિક વ્યવહારની વાત આ બધી હતી, આજ તને સોંપી દઉં છું. બસ પરમાત્મા પાસે માગવું નથી, સોંપવાનું છે. હવે સમજાય છે? પરમાત્મા પાસે માગવાની ના પાડી, અને બીજું શું કીધું? સોંપવાનું કીધું. આને જોઈ છે, એ નથી જોતો, એ લેવાના છે એમાંથી કાંઈ. સોંપી જાય તો એમાંથી કાંઈ લઈ લેશે? એ લેશે નહીં, પણ આપણને લેવા દેશે. બસ તો આપણું એ જ કલ્યાણ છે. આપણું કલ્યાણ જ એ છે કે અમને અહમપણામાંથી પ્રભુ તો છોડાવો. ઈશ્વર અર્પણ કરી દેવું, તથાપિ દિન પણ ન આવવા દેવું. આ બધું હોંપી દઈશ તો શું થશે પાછું? વળ્યા આ તો એવો મૂર્ખો છે કે હું મારા સંસારી ભાવ બધા હોંપી દઈશ તો શું થશે? તો કે દિન પણ હું લાવીશમાં શું થશે એનો વિચાર કરવો નહીં. જે થાય તે કર્યા રહેવું, અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, અલ્પ પણ ભય રાખવો નહીં. કોઈનો ભય, કાંઈ કાંઈ ભય, સંસારને વિશે કોઈ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. અને જે અભ્યાસ થઈ ગયો છે આ ચિંતા કરવાનો, તે વિસ્મરણ કર્યા કરવું. ચિંતા જ છોડી દે તું. આ જગતમાં, આ આપણે જૈનમાં હવે મરશું ત્યાં સુધી જે થવાનું છે એ જ થયા કરશે જ. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ચિંતા જ ઘરમાં, તો જ ઈશ્વર પ્રસન્ન થશે. આ તો જ તારો આત્મા, શુદ્ધ આત્મા છે ને, એ તને પ્રાપ્ત થશે. અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. જો આ સ્થિતિ ન આવે તો ભક્તિ તો ઘણી કરી, ઘણી કરાવી, પણ ભક્તિ પામ્યાનું ફળ મળ્યું નહીં. જીવની નજર લક્ષ્ય ઉપર રહેવી જોઈએ. ક્રિયાકાંડ એ લક્ષ્યની પ્રાપ્તિ માટે છે. એ જો લક્ષ્યની પ્રાપ્તિ ન થતા હોય તો એ વાતનો બીજો શું મતલબ છે? સતત ઉપયોગ, સતત જાગૃતિ, સતત નિરીક્ષણ. કંઈ પણ વસ્તુ ખોટું દોડધામમાં કર્યો નથી જતો ને, દોડાદોડ ઊભો જ નથી રહેતો જરાય. કે ઊભો તો રહ્યા, શું કામ કરસ? અહીંયા કે છે, તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. પરમ પુરુષની પરમ ભક્તિ આપણે કરીએ અને જીવન આવું ભયરહિત ન બને, જીવન અભયને પ્રાપ્ત ન થાય, અને નમસ્કાર કરીએ કે નમો જીર્ણાણમ જીય ભયાણમ, હે જિનેશ્વર ભગવાન, અભયના દાતા, તું અભયને આપવા વાળો છે, તે ભયને ટાળ્યા છે, અમારા ભય તું ટાળશે, તો જ અમારો તમારો સંયોગ થવો. આ વાત બહુ મોટી કૃપાળુ દેવ મૂકી દીધી. તો જ અમારો તમારો સંયોગ થવો યોગ્ય છે. કોઈ પણ કારણે આ જન્મમાં મારો ને તમારો સંયોગ થયો છે આપણો, કૃપાળુ દેવ કહે છે. અને જો સૌભાગભાઈને કહે છે કે આ જો તમારું અહમપણું નોટ અડતું હોય તો આવો બધો આપણો સંયોગ થયો એ તો અયોગ્ય, એમાં કઈ વળ્યું નહીં. હજી આપણા મનની અંદર છે કે આપણને હજી કોઈ સત્પુરુષના યોગ થતો નથી, પણ થયો તો ઘણી વાર, પણ આવી એકેય વાર યોગ્ય ન થયો. માટે હવે થતા પહેલા સંભાળી લેતું કે થાય તો એ મોકો ગુમાવવો નહીં, ચૂકી ન જઈએ. વરસાદ તો ઘણી વાર વળી વરસી ગયો, પણ તું ચૈત્ર મહિનામાં ઘરમાં હૂતો તો ખેતર ખેડ્યું નહીં, અને ઉજળ ઉકેડા જેવું રાખ્યું, અને પછી અષાઢ અને શ્રાવણના મેઘ થયા, અને પછી કે મારા ખેતરમાં કઈ ઉગ્યું નહીં. ભાઈ, આવો સત્પુરુષનો મેઘરૂપી, એના બોધરૂપી મેઘ કેટલીય વાર વરસા છે, અને દર વર્ષે જેમ ચોમાસું આવે છે ને, એમ દરેક જીવનની અંદર અને દરેક જન્મમાં તને સત્પુરુષનો મેઘ વરસે છે. કાં તો તપેલું ઊંધું લઈને ગયો છું, અને કાં તો તળિયા વિનાનું લઈને ગયો છું, શું થાય. માટે આવી વાત તો હવે કરીશ જ માં કોઈ દી, કે જગતમાં અમને શું થાય, સદગુરુ મળ્યા નહીં, સત્પુરુષ મળતા નથી. અરે, તારી યોગ્યતા હોય તો સત્પુરુષ સાક્ષાત અવતરણ કરશે. ઝંખના રાખવી પડે જીવને, યોગ્યતા કેળવવી પડે, પાત્રતા ઉપર જ આખો પરમાર્થ માર્ગ છે. ધર્મ છે એ પાત્રતા કેળવવાનો પંથ છે. પાત્રે પ્રભુતા પ્રગટે, આ પ્રભુતા પાત્રતા વિના પ્રગટવાની નથી, માટે પાત્રતા કેળવવી જોઈએ. પરમ કૃપાળુ દેવે આ વાત બહુ સરસ કીધી છે, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન વિચારવાન પુરુષો, સંગનીપણું પ્રાપ્ત થયું છે વિચારી શકો. આખા જગતમાં વાચા સહિત વિચાર શક્તિ જેને વર્તે છે, એવો એ મનુષ્ય પાણી સૌથી તું શ્રેષ્ઠ કલ્યાણનો અધિકારી છે. માટે વિચાર કર, આત્મજ્ઞાન પાત્રતા વિના નહીં મળી શકે. આપનાર દાતા હોય તેથી શું થયું, ઝીલનાર તો જોઈને, ઝીલનાર નહીં હોય તો આપનાર તો યુગે યુગે આવે છે. જન્મો જન્મમાં આ પૃથ્વી કેવી દિવસ સતવિહોણી થઈ નથી. અરે, ધરતી સતવિહોણી થાય તો કૃપાળુ દેવ લખે છે, સૂર્ય કેના માટે પ્રકાશ છે, અને મેઘ કેના માટે વરસશે, શું આ પાપિયાઓ માટે વરસે છે. કોઈ સંત બેઠા છે, કોઈ સત જપી રહ્યા છે, એના સતની આરાધના, એને માટે આખી પ્રકૃતિ અનુકૂળ થાય છે, એનો લાભ મને તમને મળે છે મફતમાં. જપે છે ઓલો, સતની સાધનાની અલખ જગાવીને બેઠો છે દિવસ ને રાત, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, આવો કોઈ પુરુષ બેઠો છે, અને આ સત સનાતન છે, માટે ગમે તે કાળે પણ આ કોઈ બેઠો છે, કોઈ છે છે ને છે જ, કોઈ પ્રગટમાં છે, કોઈ ગુફામાં છે, પણ એના વિના આ જગત સંભવિત નથી. એટલે કહે છે કે તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિશે શું થાય છે તે ભવિષ્યમાં જોઈ લઈશું. જોઈ લઈશું એનો અર્થ બહુ ગંભીર છે. જોઈ લઈશું એટલે એવી પાત્રતા આવશે કે પછી આપણે ઉપાધિ તરફ જોવાનો કોઈ પ્રશ્ન જ ન રહે. આજે કહી છે કે ભલે બધું સાહેબ આમ થાય તો શું થાય, પછી આમ થાય તો શું થાય, પછી આમ થાય તો શું થાય. જ્યાં સુધી શ્રદ્ધા જાગી નથી ત્યાં સુધી વિકલ્પોની હારમાળા અનેક પ્રકારે ચાલશે. આ તર્ક, આ બુદ્ધિ, વિપર્યાસપણાને પામેલી એવી બુદ્ધિ અનેક પ્રકારના તર્ક મૂકશે કે તો પછી અમારું શું થાય, આવી સ્થિતિ થાય તો શું થાય, માંદા પડીએ તો શું થાય, ઘરડા થઈએ તો શું થાય, ગામમાં દુકાળ પડે તો શું થાય, મરકી ફાટી નીકળે તો શું થાય. એને જેટલા સમાધાન આપો એમાંથી એના પ્રશ્નો જ ઊભા થવાના છે, એને સમાધાન થવાનું નથી. જો એને વાત બેસી જાય કે જે થાય તે થાય, બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી, આ વાત જો બેસી જાય સદગુરુની કૃપાથી, સંતની કૃપાથી, જો એને આ સૃષ્ટિનો ક્રમ સમજાઈ જાય, જો એના જીવ અને જગત એનો સંબંધ સમજાઈ જાય, જો એના જીવ અને કર્મનો સંબંધ સમજાઈ જાય, પછી એને શું થશે એવા પ્રશ્નો બધા સમાપ્ત થઈ જાય. કહીશું એનો અર્થ બહુ ગંભીર છે, ગંભીર છે. પછી તો એ જ નહીં કહે કે સાહેબ હવે આનું શું થશે. સર્વાત્મા હરિ સમર્થ છે, આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતી ઓછી રહે છે. આપના ઉપાધિ યોગ વિશે જોકે લક્ષ્ય રહ્યા કરે છે, પણ જે કંઈ સત્તા છે તે સર્વાત્માને હાથ છે, અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ અજ્ઞાનકી ધર્મ છે, ઇત્યાદિ વાત ઘણી છે. શબ્દે લખી શકતો નથી અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી, જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. સૌભાગભાઈ પોતાનો ઉપાધિ યોગ વેદના ભરેલા હૃદયે કૃપાળુદેવને લખે છે, અને એનો જવાબ કૃપાળુદેવ કે છે, બીજા હોય તો મેં જવાબ ન લખીએ, પણ તમને તો લખવો પડશે. તમે સમજો છો, તમને જે સમજાયું છે એ જ અમે લખીએ છીએ, અમે કંઈ નવું લખતા નથી. પણ યાદ રાખજો કે અમારાનો તમારો સંયોગ થયો છે. હવે આ તમારા પ્રશ્નો શાંત થવા જોઈએ. હવે એ સત તરફની શ્રદ્ધા, એ સત્પુરુષ તરફ શ્રદ્ધા વધે તો જ સત્પુરુષમાં આવિર્ભાવ છો, સત તો અરૂપી છે, નહીં તો ક્યાં દેખવામાં આવશે. જો સત્પુરુષમાં શ્રદ્ધા નહીં થાય તો સતમાં કોઈ કાળે નહીં થાય. આ પણ એક બહુ સમજવા જેવો વિચાર છે. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે, આગળ આવશે ત્યારે વિચારીશું ફરી. સર્વાત્મા હરિ સમર્થ છે, એ જે છે જેને ઈશ્વર કહીએ છીએ, જેને હરિ કહીએ છીએ, જેને પરબ્રહ્મ કહીએ છીએ, જેને જે નામથી જે કહેવું એ કરો, હર હર કહો, હરિ કહો. આગળના પત્રમાં આવી ગયો છે, કૃપાળુદેવ કહ્યું છે કે અમે જે નામથી કહીએ છીએ એ ગમે તે નામ હોય તો પણ તમે અમે આ સર્વસત્તાને કહીએ છીએ, તો કે છે એ તો સમર્થ છે. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતી ઓછી રહે છે. અમને પણ ઉપાધિનો યોગ છે, પણ અમારી મતિની નિર્બળતા નથી. એનું કારણ કે આપ જેવા અને મહંત પુરુષોનો અમને કૃપાયોગ પ્રાપ્ત થયો છે, એટલે ઉદય તો ગમે તેવો હોય, મતિની નિર્મળતા નિર્બળતા કોઈ દિવસ ન લાવવી, પણ નિર્મળતા લાવવી. મતિ નિર્બળ ન થવી જોઈએ, નિર્મળ થવી જોઈએ. એટલે કે છે નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિ યોગ વિશે જોકે લક્ષ્ય રહ્યા કરે છે, અમને ખ્યાલ છે તમારો ઉપાધિ યોગ કેવો છે એ ખ્યાલ છે, પણ જે કંઈ સત્તા છે તે સર્વાત્માને હાથ છે. આ નિસર્ગ છે, આ નિયતિ છે, એ નિયતિ પ્રમાણે જ્યાં સુધી પૂર્વે નિબંધન કરેલા એવા નિકાચિત કર્મ ઉદયમાં આવે ત્યાં સુધી તે કર્મનો પનારો જીવને પડે જ. કર્મ એની કાળ સ્થિતિએ જાય, મારા તમારાના કહેવાથી ન જાય કે જા વયો જા. આ કંઈ કૂતરું નથી કે લાકડી મારી હો હા કર્યું કે વયું ગયું. આ કર્મ છે, જીવના પ્રદેશે પ્રદેશે લાગેલા છે. આ કંઈ બાયણું બંધ કરી દઈએ તો ઢોર ઘરમાં ન આવે એવું નથી. આ કર્મો ક્યાં લાગેલા છે? આ દેખાય છે ને શરીર, એથી પણ અંદર એક કારમણ શરીર છે. જીવાત્માના આત્માના પ્રદેશ ઉપર પહેલું આવરણ કોનું છે? કારમણ શરીર. બીજું તેજસ શરીર, અને પછી આ છે એ ઔદારિક શરીર. આ ઔદારિક શરીરના પરમાણુ છે, પણ ત્યાર પહેલા ચૈતન્ય શરીરના પ્રદેશે પ્રદેશે કારમણ વર્ગણાના અનંત સ્કંધો આ જીવને લાગેલા છે. પૂર્વે એટલા નિબંધન કરેલા છે, એ પરમાણુ કોણે ગ્રહણ કર્યા છે, કોણે આપ્યા છે, આવીને બેડી ગયા છે, ચોટી ગયા છે, પરાણે આવ્યા છે, ઈચ્છા નહોતીને આવ્યા છે? હવે એ જે બંધાતા જાય છે એની કાળ સ્થિતિ પૂરી થાય એટલે ઉદયમાં આવે છે. માટે હવે શું કરવું? વીર વિજયજી મહારાજે 99 પ્રકારની પૂજાની ઢાળમાં એક જગ્યાએ લખ્યું છે, બંધ સમય ચિત ચેતીએ રે ઉદય શો સંતાપ. આ ઉદય આવે ત્યારે સંતાપ કરવા બેઠો તો બંધ સમયે તારે ચેતવું જોઈતું હતું ને ભાઈ. બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે સો સંતાપ. હવે તું સંતાપ કર, એનો હવે શું કામ છે? આ વસ્તુ આપણને સમજાય, તો પૂર્વે કર્યું છે ફરગેટ, એને માટે હવે ઉદાસીન થયા વિના, ભય રાખ્યા વિના, કોઈ પણ પ્રકારની યાચના કર્યા વિના એને વેદી લેવા, કારણ કે એનાથી નિવૃત્ત થવું છે, એનો છેડો છૂટકો કરવો છે, એનો હિસાબ ચૂકવવો છે. કૃપાળુ દેવ મૂક્યું છે કે પૂર્વકાળે જે જે પરમાણુ ભેળા કર્યા છે તે આ જગતને સોંપી દેવા છે. એ સોંપતી વખતે એક પણ પરમાણુ બીજું લેવું નથી. આને તો 5 રૂપિયા દેવા છે ને ભાઈ, હો લાવજે તો. આ તારો હિસાબ ચોખ્ખો પાછો, આપણે કઈ કોઈનું રાખતા નથી, આપણે કઈ બને નહીં. હા, હું તો એક દી એનો રાખું, જો તારે તારીખ પૂરી થઈ ગયા, લઈ લે 5 રૂપિયા, ભાઈ હો આપજે તો પાછો. એટલા બેવકો દેવ પતાવવા આવ્યો જગમાં, દેવ વધતું જાય. આ દશા છે જીવની, એક ચૂકવે છે ને 1000 લે છે. અહીંયા કે છે ભાઈ, અસ્તે સર્વાત્માને હાથમાં સત્તા છે એનો નિયમ છે ને અફળ છે, કર્મનો નિયમ અફળ છે. નિસર્ગનો નિયમ એ ટાયડો ટળી શકે નહીં, આ તો વસુંધરાનો ન્યાય છે કે જેવો વાવો તેવું લણો, આમાં કોઈથી ફેરફાર થઈ શકે નહીં. પછી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, સકેન્દ્ર કે જિનેન્દ્ર હોય એને પણ એના પૂર્વે બાંધેલા કર્મો ભોગવવા પડે. માટે જ ભગવાન મહાવીરની ઉપસર્ગની ગાથાઓ એ જૈન દર્શનની અંદર પાર્શ્વનાથ અને મહાવીરની અદ્ભુત છે કે 9 ભવ સુધી કમઠ સાથેના વેર બાંધનાર એ પાર્શ્વનાથને છેલ્લા અંતિમ ચરમ શરીરી પદની અંદર પણ કમઠના એ જે કાંઈ એના ઉપસર્ગ હતા એને એને સહન કર્યા. અને મહાવીરે પણ એ કાષ્ઠ સલાકાનો મહાભયંકર ઉપસર્ગ પણ સહન કર્યો. શું કામ? કે એ સરમાત્માને હાથી સત્તા છે અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષા એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્ઞાની ધારે તો બધા જ હિસાબો ફેરવી શકે કર્મના, કેમ કે ચૈતન્ય સત્તા પ્રગટી ગઈ છે. પણ એ જ્ઞાની કેવો કીધો છે? નિરપેક્ષ છે. એને હવે આ સંયોગોમાં બદલ કરવાની ઈચ્છા નથી. નિરાકાંક્ષ છે. એને કોઈ પણ પ્રકારની અંતરંગ સ્પૂર્ણા નથી, અંતરંગ સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે. આ જ્ઞાનીને આ સત્તા છે. આ જ્ઞાની ધારે તો પ્રકૃતિના બળને પરાસ્ત કરે. કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે જો ઈચ્છીએ તો એક પળમાં અહીંથી ઉઠીને ચાલ્યા જઈએ, પણ ના, અમારે કર્મથી સર્વથા નિવૃત્ત થવું છે, માટે ભોગવવા છે, બળવાનપણે વેદવા છે. આ પુરુષાર્થ વેદવા છે અને બળવાનપણે વેદવા છે. મારો સંસાર હું બળવાનપણે, અદિનપણે, અબંધ પરિણામે, અવિષમ પરિણામે ભોગવીને જ નિવૃત્ત કરીશ. પરમાત્માને એવું કહો, મારો સંસાર ટૂંકો કર, હું ટૂંકો કરીશ, એક પણ પરમાણુને રહેવા નહીં દઉં. તો કે છે તે સત્તા, આ સત્તા છે પણ કોને પ્રાપ્ત છે? નિરપેક્ષ નિરાકાંક્ષા એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જો આ જ્ઞાનીનું લક્ષણ, જ્ઞાની કેવા હોય? નિરપેક્ષ હોય અને બીજા નિરાકાંક્ષ, જેને કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી આ સંસારને વિશે, પર પદાર્થને વિશે, તો એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી એક એક બરોબર વાક્ય સમજી જઈએ, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે. ફરીથી, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે. જ્ઞાની પણ કર્મના ઉદયને ટાળવાની ઈચ્છા કરે નહીં. જ્ઞાની પાસે પણ સત્તા હોય તો પણ એ સત્તાનો ઉપયોગ પોતાના ઉદયને ટાળવા કરે નહીં. સનતકુમાર ચક્રવર્તીને મુનિપણાની અંદર શરીરે 16 મહાભયંકર રોગ થયા અને આ રોગ જઈને આવા સમર્થ આત્માને રોગ થયા, દેવોની સભામાં દેવોના વૈદ્ય અશ્વિની કુમારને થયું કે આ તો કઈ, આ મુનિને આપણે કંઈક ઉપકારી થઈએ. એ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે અને વંદન કરીને કહે છે કે પ્રભુ, આપને આ રોગ છે, આ મહાકષ્ટદાયી છે, તમારી સાધનામાં, તમારા સંયમમાં બાધારૂપ થતા હશે,
કારણ કે 16 રોગ એટલા બધા ભયંકર ઘાતક હતા કે એની એક સાથે પીડા ઉપજે છે. સનત કુમાર ચક્રવર્તી મુનિ દશાની અંદર વિચાર કરે છે, હે જીવ, તને સંયમનો યોગ પ્રાપ્ત તો થયો, પણ પૂર્વે કેવા અશુભ કર્મ બાંધ્યા હશે કે સંયમ ઉદયમાં આવ્યા પછી ઓલા ઉદયમાં આવ્યા. જ્યારે રાજા હતો ત્યારે ન આવ્યા, ચક્રવર્તી હતા ત્યારે ઉદયમાં આવ્યો હોત તો એકની બદલે હજાર ડોક્ટર અને બધા અનુચર સેવા બધા કરનારા હાજર હોત. પણ થયું શું? પેલા ઉદયમાં શું આવ્યું? સંયમ. અને સંયમી મુનિધારી જ્યારે આત્મ સ્વરૂપમાં લીન છે ત્યારે ઉદય કયો થયો? આ રોગનો. પેલો કહે છે કે હું તમારા રોગને મટાવી દઉં, એવી અમારી પાસે સિદ્ધિ છે, એવી અમારી પાસે સિદ્ધિ છે, એવું ઔષધ હું આપને આપી દઉં, આપનો રોગ ટળી જાય અને આપ સુખેથી સાધના કરો. સનત કુમારે એને કેવી રીતે સમજાવવો કે જ્ઞાનીની પાસે આ સર્વાત્માની સત્તાને પણ પરાસ્ત કરે એવી, કર્મ સત્તાને માત કરે એવી સત્તા જ્ઞાની પાસે હોય છે. પણ જ્ઞાની છે ને એ નિરપેક્ષ છે, નિરાકાંક્ષ છે, એને સ્પૃહા હોતી નથી. એ કોઈ દિવસ આવી લૌકિક બાબતની સ્પૃહા કરે નહીં. એટલે રોગ મટાડવામાં જ્ઞાનીનું લક્ષ ન હોય, એ રોગને વેધવામાં જ્ઞાનીનું લક્ષ હોય. અબંધ પરિણામે, બળવાનપણે, અવિષમ ભાવે, અધીનપણે આ બંધને જ્ઞાની વેદે, બંધના ઉદયને જ્ઞાની વેદે, એને ટાળવાનો પ્રયત્ન જ્ઞાની ન કરે. એટલે સનત કુમારે ચર્ચા કર્યા વિના મોઢામાં આંગળી નાખી થૂકની અને એના શરીરના ભાગ ઉપર જ્યાં કુષ્ઠરોગ થયો હતો, 16 રોગમાંનો એક રોગ કુષ્ઠરોગ હતો, શરીરમાંથી પરુ ઝરે, લોહી નીકળે, આ બધા આંગળા ખવાઈ જાય, સડો હોય, ત્યાં જરાક થોડા ભાગની અંદર લખ્યું અને એની કાયા સુવર્ણ જેવી ચકચકિત નિરોગી એવી કાયા થઈ ગઈ. ઓલાને બતાવ્યું કે આવી સીધું તો અમારી પાસે નથી. આટલી બધી અનંત લબ્ધિનો સ્વામી અને છતાં કર્મોની વેદનાના ઉદયને પોતે શાંતપણે, સ્થિરપણે, સમાધિપણે ભોગવી રહ્યો છે. કથાનું યોગ ધ્યાનમાં આવે ને તો સિદ્ધાંત આપોઆપ સમજાઈ જાય, પણ આને તો કથા કઈ કામની જ નથી, એ બધા પરભાવ છે. અને સિદ્ધાંતના પૂંછડા પકડીને બેઠો છે એટલે કોઈ દી કઈ વસ્તુનું રહસ્ય પામતો નથી, એને કઈ ખબર જ નથી પડતી કે શું છે આ ચીજ, શું છે. તો કે હવે અમે શું કરીએ? તો કે આ રોગ મટાડવાની શક્તિ તો મારી પાસે છે, ઈ તે જોઈ લીધી, એમાં તો કઈ શંકા નથી. તમને જ ખાતરી થઈ ગઈ ને કે તમારા કરતા અમારી પાસે શક્તિ વધારે. રોગ મટાડવાની, દેહના રોગ મટાડવાની શક્તિ અમો ધરાવીએ છીએ, પણ હે ભૂદેવ, જો તમારી પાસે ભવરોગ મટાડવાનું કોઈ ઔષધ હોય તો આપતા જાઓ. આત્મા અનાદિથી ભવરોગ પામ્યો છે અને જન્મ મરણના ફેરા કરી રહ્યો છે, આમાંથી ટળવા માટે અત્યારે મારો પુરુષાર્થ ચાલે છે, અને જો આપની પાસે કોઈ એવું હોય તો જરૂર મને એ દેતા જાઓ, એ ઔષધનું હું સેવન કરીશ અને ભવરોગ મટાડવો છે, દેહરોગમાં અત્યારે લક્ષ નથી. ઓલો કહે છે, એ માટે તો મારે મનુષ્ય થઈને ફરીથી અવતાર લેવો પડશે, કેમ કે દેવો પણ ભવરોગ ટાળે એવા સંયમની સાધના કરી શકતા નથી. અદ્ભુત વાત બધી પરમાર્થની, જો બેસે કેટલો આનંદ આવે, જીવને કેટલું સમાધાન મળી જાય, કેટલી શાંતિ વેદાય. એક વિચાર સાચો સત્પુરુષના બોધનો વિચાર સતત ચાલતો જોઈએ આપણા જીવનમાં. કામ બધું ભલે ને થયા કરે, કામ તો થયા કરે, પણ આ વિચારની જાગૃતિ કર, વિચાર તો પામ, કોન્ટેમ્પ્લેટ ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ. પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ આ કાળના જીવો સતત ઉપાધિમાં વ્યસ્ત છે, સતત સમયે સમયે જેને સંસાર લાગુ પડેલો છે, એવો મહાભયંકર સંસારના વેદનીય કર્મ લઈને આવેલા છે, આ જ્ઞાનીના લક્ષમાં છે. એટલે એને યોગ આપ્યો, વિચારણાનો યોગ આપ્યો, વિચારણા કર. અને આ વિચારણા કરવામાં એકે કામ તારે છોડવું પડે એવું નથી. પોતે માની બેઠો હોય તો જુદી વાત છે, પોતે ગાંડપણમાં હોય તો જુદી વાત છે કે હું કેવી રીતે કરું. તો તું નવરો થાય તો વિચારવાયું થશે, એના કરતાં કર્મમાં રહે અને વિચાર કર, તો કર્મ તો એની મેળે થયા કરશે, કારણ કે એ તો જે નિર્મિત હશે ને એ જ થશે, કઈ તું કરસ ધારસ એવું નથી થતું ત્યાં. આ વસ્તુનો ભેદ જરા સૂક્ષ્મ છે, સમજવો થોડો આકરો છે, પકડાય તેવી વાત, એમાં કઈ વાંધો નહીં. પણ સતત વિચારણા રહી શકે છે અને ઉદયાધીન કર્મ પણ ચાલી શકે છે, અને છતાંય ક્યાંય થાય નહીં. કૃપાળુદેવનું એક વાક્ય યાદ રાખી લેવું, એણે કહ્યું છે કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન મનમાં છે, એટલે એક વસ્તુ ત્યાં રહી નહીં, અને દેહ એકબીજાના આધારે કંઈક કામ કર્યા કરે છે, અને છતાંય કામ ખોટું થતું નથી, કારણ કે જે થવાનું એ ત્યાં કરે છે. ખાવાનું તો ખવાઈ જાય છે, પીવાનું હોય તો પીવાઈ જાય છે. એટલે કહે છે કે અમને ખાધું છે કે કેમ એ પણ કંઈ યાદ આવતું નથી, કારણ કે મનનો ઉપયોગ હતો નહીં, અને આત્મા તો ક્યાં ગયો હતો? બ્રહ્મ સમાધિ. અને મન ક્યાં હતું તમારું? તો કે મનમાં. મન તો એકાંત એકાંત નિવૃત્તિ અસંગતા એની જ ઝંખના કરે છે. આ મનની દશા ક્યારે થઈ? શું બાહ્યાંતર નિરગ્રંથ જો સર્વસબંધનું બંધન તીક્ષ્ણ છે દિને વિચાર શું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મનની તો આ સ્થિતિ છે, મન તો સતત રટણા કર્યા કરે છે, સતત ઝંખના કર્યા કરે છે. મનની સતત ભજના જ આ છે કે સંસારના બંધનો ક્યારે છોડીએ અને ક્યારે અંતરને બાહ્યથી નિર્ગ્રહ થાય અને ક્યારે આ મહત્પુરુષના પંથે અમે પણ ચાલી નીકળીએ, અને છતાંય સંસારમાં બેઠા છીએ. આ સ્થિતિ સમજવી, ખૂબ વિચારણામાં લેવી. સ્વાધ્યાય કરતા એનું મનન વધારે ઉપયોગી છે, અને મનન પછી એનું ચિંતન એ કલ્યાણકારી છે. જો માત્ર સાંભળવાનું થશે અને જો મનન નહીં થાય આના રહસ્યોનું, ચિંતન નહીં થાય આના ઉપર, અને ચિંતન પછી અનુભૂતિમાં લેવું કે વાત સાચી છે કે ખોટી. આ માત્ર લખવા ખાતર કોઈક લેખકો જેમ લખી નાખે છે છાપામાં રોજ રોજ, કેટલું છપાય છે, બેઠા બેઠા લખતા જોઈ વાંચતા થકી જાય એટલું રોજ છપાઈને આવે છે. આ એમ છપાણું છે? આ એમ લખાણું છે? આ જ્ઞાની પુરુષે એક વાત લખી છે ત્યારે પણ એ આત્માની પોતાની એવી સમાધિમાંથી થોડા ઉપયોગ જગતના કલ્યાણ માટે વાયડો છે ત્યારે લખાય છે. સતને પામેલો જ્ઞાની સતની વાત લખે છે, શબ્દોમાં મૂકે છે, શબ્દની મર્યાદા છે, માટે કહે છે ચિંતન કરજે. આત્માની કોઈ મર્યાદા નથી, વિચારને કોઈ મર્યાદા નથી, શબ્દને મર્યાદા છે. માટે વાંચનારને મર્યાદા છે, બોલનારને મર્યાદા છે, સમજાવનારને મર્યાદા છે, સમજનારને કોઈ મર્યાદા ખરી? હું સમજાવી ન શકું બધું, પણ તમે સમજી શકો ખરા કે નહીં? તો સમજનારને કોઈ મર્યાદા નથી, અને સમજનાર છે એ જીવ છે, ચેતન છે. કેનાર છે એ વાણીથી આધારિત છે, વાણીને મર્યાદા છે, ભાષા જડ છે, પૂતગલ વર્ગણાના પરમાણુ છે, એની તાકાત નથી. અરે કોણ કેનારો કહી શકે? ભગવાનની વાણી પણ જ્યાં કામ ન કરી શકે તે બીજાની વાણીની શું મજાલ છે કે આ વાત કહી શકે છે, પણ છતાં નથી કહેવાયું સમજી શકાય એવો આ ચેતન છે. ભલે ન કહેવાયું, જે નથી કહેવાયું એ જે સમજાય છે એ જ જીવની જાગૃતિ છે. જે નથી કહેવાયું, જે નથી કહી શકાતું, અને છતાં જે સમજાય છે, સાંભળ્યામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. આ સત્પુરુષની ઓળખાણ આપી છે કૃપાળુદેવ પત્રાંક 74, કે આનું કથન તને સમજાઈ જશે, અનુભવમાં આવશે ભાઈ, પણ અનુભવની સ્થિતિ ક્યારે આવે? કાં વાંચન અને કાં શ્રવણ, એક પછી મનન, એ જ શબ્દનું, એમાં એ ભેળસેળ નહીં, વધારો ઘટાડો નહીં. પછી ચિંતન, એનો આશય, એનો અર્થ, એનો વિશેષાર્થ, એનો રહસ્યાર્થ અને એનો પરમાર્થ. સંધિ છૂટી પાડવાની એના નિયમ આમ થાય એની હું વાત નથી કરતો, અહીંયા સાહિત્યની વાત નથી. અર્થ, વિશેષાર્થ, રહસ્યાર્થ, પરમાર્થ, અને એ જે સમજાય, અર્થ એનો ભાવ પકડાય, જ્ઞાનીનો આશય પકડાય, એ જે ચિંતનની પ્રક્રિયા છે, પછી જે પકડાય છે એની અનુભૂતિ, એ અનુભૂતિ, આને આપણે કહે છે ધ્યાન. આ ચિંતન છે એનાથી ધારણા બંધાય. હવે જે ધારણા બંધાય એ ધારણા ઉપર પોતે ધ્યાન કરે. ધારણા જેની ખોટી એનું ધ્યાન ધારણા જ ખોટી છે. ધ્યાન ખોટું, ગમે તેવો ધ્યાની હોય ને 8 કલાક બેસે છે કે 40 કલાક બેસે, સમય સાથે સંબંધ નથી. ધારણા ખોટી છે એને. જળ વિશેની ધારણા ખોટી છે, જીવ વિશેની ધારણા ખોટી છે, જગત વિશેની ધારણા ખોટી છે, હરિ વિશેની ધારણા ખોટી છે. એને બંધ મોક્ષની કંઈ ખબર નથી. શું ધ્યાન કરવાનું? તો કેનું ધ્યાન કરશે? તરંગમાં છે, કારણ કે ધારણા ખોટી. અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ, 8મું અંગ છે ને સમાધિ, તો પછી આવે ને ધારણા, ધ્યાન અને સમાધિ. તો ધારણા સાચી થાય, અને ધારણા શેનાથી બંધાય? સત્પુરુષના બોધથી. જગતના અભિપ્રાયને જોઈને જીવ બોધ પામ્યો છે, અને તેથી જ મિથ્યાત્વ થયો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તે સમ્યક દર્શનને પામે છે. તો સમ્યક દર્શન, ધારણા સમકિત તો હોવી જોઈએ, સમ્યક હોવી જોઈએ. એ ક્યારે થાય, કેનાથી થાય? તો અપૂર્વ એવું પોતે પોતાથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે. માટે સત્પુરુષના બોધ વિના બીજો કોઈ ઉપાય નથી. અને સત્પુરુષ એ જ આવો આ કક્ષાનો, જેવો તેવો ન હાલે, રૂપી એકાની ન હાલે. મૂર્તિઓ ગોતવા જાય ને તો 24 વર્ણો ગોતવાય, કે 12-12ના 2 ન ગોતાય. અધૂરિયા એકેય કામ આવે એમ નથી. સત્યને પામેલો પુરુષ એ નહીં હોય તો, ન હોય તો હાલશે, પણ એનો બોધ તો છે ને. હોય એનો અધૂરિયો શું કામનો? એના કરતા જે છે, પૂર્ણ છે, જે મુદ્રા રૂપે હાજર છે, જે વચન રૂપે હાજર છે, હવે અમારે બીજો જોતો જ નથી. જિંદગી થોડી છે, 10-15 વર્ષ 25 વર્ષ બોલું છું, છે એવું નહીં, માની ન લેવું કોઈએ કે છે આપણી પાસે, કારણ કે કેટલા થયા એનો હિસાબ આપણી પાસે છે. કેટલા થયા તો તરત કહીએ, સાલ કહીએ, ઈસવીસન કહીએ, તિથિ કહીએ, વાર કહીએ, તારીખ કહીએ, એ બેમાં કેટલો ભેદ છે બધું કહીએ. કેમ કે એટલો બધો દેહાધ્યાસ છે ને, કે મારો જન્મ થયો ને એ આ સાલ અને એ તિથિ, તેથી આ વાર હતો, તેથી આમ હતું, આકાશમાં ગ્રહ દશા આવી હતી, અને બહુ સારા વાળો જ્યોતિષો કે ખરેખરો બહુ સારા યોગ તમારા છે. હવે આપણને ખબર છે ભાઈ કેટલાના ચૂકવવાના છે, શું સારાની ક્યાં માંડેસ તો ઠીક છે, પણ એ બધું યાદ હોય. કેટલા બાકી છે એની તિથિ, તારીખ, વાર ખબર છે, સ્થાન. બસ આ પ્રશ્નનો જવાબ જેથી મળે તેથી અહીંથી ઊભા થઈને વયું જવું. કલ્પિત જવાબ નહીં, જ્યોતિષ એ કલ્પિત શાસ્ત્ર છે. જ્યોતિષ એ કલ્પિત શાસ્ત્ર છે, આત્મજ્ઞાનનું શાસ્ત્ર નથી. આત્મજ્ઞાનનું શાસ્ત્ર જેથી થાય, આત્માથી જ્યારે કોઈ ઇન્દ્રિયોની મદદ વિના જાણકારી મળે કે આપણું આ ક્યારે પૂરું થાય છે, તેથી અહીંયા બેસવાની જરૂર નથી. ખૂબ સમજીએ, ભગવાન કહે છે કે તે સર્વાત્માના હાથ છે, તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ અજ્ઞાંકિત ધર્મ છે. આ આણાએ ધમ્મો એ સમજાય? હજી આપણી સમજણ કેટલી અધૂરી છે. આણાએ ધમ્મો એટલે કોઈક આજ્ઞા દેનાર હોવો જોઈએ, આપણે આજ્ઞા લઈએ અને પછી આજ્ઞા, મારે આ ન ખાવું, મારે ફલાણું કરવું, મારે ઢીકણું કરવું, પૂછડું કરવું, આમ કરો, કેટલું આ કરું, આ બધું. હજી તો આપણો આણ કેટલી છે, ઊંડી કેટલી છે કે ઉપર ચલિત છે. ઇટ ઇઝ ઓલ સુપરફ્લુઅસ. આણાએ ધમ્મો, આણાએ ધમ્મો, ભગવાને કીધું છે. બસ એની આજ્ઞા લીધી, એને કીધું આવો ને જાઓ ને, અમે કીધું કે ફરી આવો, યાત્રા કરી આવો, જાઓ કરો જલસા. અને આ જીવે સમજે કે હું તો આજ્ઞાએ ચાલું છું. અરે જ્ઞાનીને પણ કહે છે તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ ચાલવું, એ જ્ઞાનીને માટે પણ આજ્ઞાંકિત ધર્મ છે. જ્ઞાનીને માટે પણ. તો એ ઉદય પ્રમાણે મારે મારો સંસાર ચલાવવો એ મારો આજ્ઞાંકિત ધર્મ ખરો કે નહીં? ઊંડાણમાં જવું જ પડ્યો. કેટલું સુપરફ્લુઅસ મનમાં ભરેલું છો, કેટલું આ બધામાંથી નીકળવું. પેલા વેલા તો સૌથી પહેલું કામ એ કે પાટી કોરી કરવી. કેટલા બધા મનમાં ધારણાઓ ખોટી ભરાયેલી છે. હવે જેની ધારણા ખોટી એનું શું કરવું? અભિપ્રાય જ ખોટો. સુપરફ્લુઅસ. આણાએ ધમ્મો અહીંયા કે છે કે હા, આ જ કૃપાળુદેવ એમ કે છે કે જેમ હરિએ ઈચ્છેલો ક્રમ તે દોરાઈએ છીએ. આ આજ્ઞાધર્મ. અમારી જાત હરી છે, અમારો દેશ હરી છે, અમારો કાળ હરી છે, અરે આખો પેરેગ્રાફ તો વાંચો અને પછી પકડીએ તો ખરા કે આ પુરુષ શું કહેવા માંગે છે, આને શું કેવું છે, અને શું આપણને સમજાવવું છે. આ સમજણ જોઈએ, જે સમજ્યા નથી આપણે આ સમજણથી બધું કામ ચાલે, કામ સમજણ સમજણ નથી. કે આજ્ઞા ધર્મ એટલે શું, આજ્ઞા ધર્મ એટલે તે સર્વાત્મા હરિ. આવો જે પૂર્વ પ્રારબ્ધ બળવાન છે અને એ બાળ પ્રારબ્ધ બળવાનને એને વેદી લેવા માટે જ્ઞાનીઓની જે આજ્ઞા છે, પાઠ પત્રાંક 55 કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાનીઓની આજ્ઞા શું છે, કે જે કર્મ ઉદયમાં છે તે અબંધ પરિણામે ભોગી લેવા, એ જ જ્ઞાનીની આજ્ઞા છે. આને એ ભોગવવા સિવાય એમાંથી છૂટવા માટે કંઈક પ્રકારના આવા ગતકડા કરવા અને એ માટે આજ્ઞા લઈ એમ સમજે કે હું આજ્ઞામાં છું. પછી બીજાને પૂછે તમે આજ્ઞામાં છો, અરે મારે મારો સંસાર સમભાવે ભોગવવો એ જ આજ્ઞા છે સર્વાત્મા હરિની. તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે. આ સમજાય, જેટલું સમજાય એટલું આપણું કલ્યાણ. ઇત્યાદિ એક વાત ઘણી છે, કૃપાળુદેવ કહે છે આ તમને સમજાવવાની ઘણી વાત છે, કે છે શબ્દે લખી શકતો નથી. આ જ્ઞાની પણ જુઓ કહે છે કે આ અમારાથી આ વાતને શબ્દમાં લખી શકાતી નથી. કેવી રીતે કહી શકાય, કેવી રીતે કહી શકાય? અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી. આ વાત તમને કરવી છે પણ સમાગમ સિવાય હવે બીજો કોઈ ઉપાય રહ્યો, તમે રૂબરૂ મળશો સમજાઈ જશે. અને સમાગમમાં શું ઉપદેશ દેવો છે, હજી એનો અર્થ સમજી લઈયો કે સમાગમમાં આવ્યો તો જરાક વધારે કલાક ચર્ચા કરીએ, આ કાગળ ટૂંકો પડે છે ને ઓલું, તો પછી આપણે બે નિરાતે રાતના ચા પાણી પી નાસ્તો કરીને પછી બે જણા વાંધો નહીં, 2-3 વાગે જ વાંધો નહીં એમ. અરે જ્ઞાનીના સમાગમમાં વગર સમજાવે પણ સમજાય. એકવાર જ્ઞાનીના સાનિધ્યમાં જો ને સંસારમાં કેમ રહીએ છીએ જો, બધા જ પ્રશ્નોના સમાધાન આપણને અનેક પદ્ધતિ છે આમાં તો, પણ યોગ્ય જીવ હોય ને ઈશારો કાફી છે. એવા કહે ને કે ભાઈ તુલસીદાસ ને કબીર બનારસમાં ભેગા થયા અને શિષ્યો બધા દિવસ ને રાત ઉછાળા મારતા હતા કે આજે રાત્રે બે મળવાના છે, આ મહાન જ્ઞાનીઓ ભેગા થશે, શુંનું શું થશે, કેટલી વાત થશે, કેટલું સાંભળવા મળશે, આપણે આમ હાજર. આપણે ઘણી વાર હોય છે કોક કોક આવે એટલે આપણે દોડાદોડી કરતા હોય, પણ ઘટના તો એમ કહે છે કે બંને જણા મળ્યા, એકબીજા સામે જોયું, બેઠા કલાક સુધી, બીજો કલાક બેઠા, બે જણા ઊભા થઈને ચાલ્યા ગયા. ઓલા બધા જે હતા ને તમાશાવાળા, એ બધાને એમ થયું કે કાંઈ મજા આવી નહીં, ખોટો ઉજાગરો થયો, મહેનત માથે પડી, અમથા અમથા આપણે બધી વ્યવસ્થા કરી, આમ થયું તેમ થયું. કબીરજીને પૂછે ના શિષ્ય કે તમે કઈ આ કઈ ચર્ચા કરી નહીં, આ કઈ જામી નહીં, અમને તમે કે આ વાદ વિવાદ જમાવટ થઈ જવાની જાત તો કે નહીં. એને કીધું, એ મેં સાંભળ્યું મને સમજાઈ ગયું, મેં કીધું એને સાંભળ્યું એને સમજાઈ ગયું, અને બંનેને વી બોથ આર એનલાઇટન્ડ, અમને બંનેને મજા આવી ગઈ. બોલો લ્યો, એ એક એમ નથી કહેતા કે અમે અકળામણ થઈ ગયા, બંને પ્રસન્નતાથી જુદા પડે જ્ઞાનીઓ, અને બંનેને સમાધાન થઈ જાય. એને જે કીધું એની આ વાત કેવી રીતે થાય, ભાવધારાથી વાત થાય, વાણીધારાથી નહીં. આ સ્થિતિ આપણને ક્યારે સમજાય? એટલે કહે છે કે સમાગમ સિવાય વાત કરવાનો કોઈ ઉપાય હાથમાં નથી, જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે વાત કરીશું. ભગવાન કહે છે કે સુભાગભાઈને કે અમારે તમારી યારે વાત કરવી છે, પણ ઈશ્વર ઈચ્છા હશે ત્યારે, આપણે હવે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે કંઈક પડી આગળ ચાલશું આમાં, બાકી તો અત્યારે સમય થયો છે સત્પુરુષોનો યોગબળ જગતનું કલ્યાણ કરે.